એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આજકાલ ઘણો સંભળાય છે, કમ્પ્યુટેશનલ થિંકિંગ એટલે કે સીટી.
હા, નમસ્કાર. અને આ શબ્દ ભલે બહુ વપરાતો હોય પણ એનો સાચો અર્થ શું છે એ સમજવું બહુ જરૂરી છે.
બરાબર. કારણ કે ઘણા લોકો એમ સમજે છે કે આ કદાચ ફક્ત કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કે કોડિંગ વિશે જ હશે.
હા, અને એ જ મુખ્ય ગેરસમજ છે. આ એના કરતાં ઘણું વધારે છે. લેખકો પીટર ડેનિંગ અને મેટી ટેડરે, જેમની વાત આજે આપણે કરવાના છીએ, એમના મતે તો આ એક એવી વિચારવાની રીત છે, એક એવી કુશળતા જે 21મી સદીમાં લગભગ વાંચન, લેખન અને ગણિત જેટલી જ પાયાની બની રહી છે.
એટલે જ આજના જમાનામાં સૌ માટે મહત્વનું. આપણી ચર્ચા ડેનિંગ અને ટેડરેના આ વિષય પરના ઊંડા વિચારો અને લખાણો પર આધારિત રહેશે. તેમનું કામ આપણને આ બઝવર્ડ પાછળનો સાચો અર્થ સમજવામાં મદદ કરશે.
હા, આજનો આપણો પ્રયાસ એ જ છે કે આ શબ્દની આસપાસ જે થોડું ધુમ્મસ છે, જે ગેરસમજો છે, એને દૂર કરીને તેના સાચા સ્વરૂપ અને તેના મહત્વને સમજીએ.
તો શરૂઆત કરીએ આ વિચાર પાછળના જે બે મુખ્ય વિચારકો છે તેમના પરિચયથી. પહેલા વાત કરીએ પીટર જે ડેનિંગની. કમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રમાં તો એ ઘણું મોટું નામ છે.
ચોક્કસ. તેઓ નેવલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રોફેસર છે અને ACM એટલે કે એસોસિએશન ફોર કમ્પ્યુટિંગ મશીનરી, જે કમ્પ્યુટિંગ જગતની સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે, તેના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
એમનું શરૂઆતનું કામ પણ ઘણું પાયાનું ગણાય છે, ખાસ કરીને ઓપરેટિંગ સિસ્ટમ્સ અને વર્ચ્યુઅલ મેમરી જેવા ક્ષેત્રોમાં.
હા, પણ પછીથી એમની કારકિર્દીના પછીના ભાગમાં એમને કમ્પ્યુટિંગના જે મૂળભૂત સિદ્ધાંતો છે, જે પાયાના વિચારો છે, એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમનો એક મોટો પ્રોજેક્ટ હતો ગ્રેટ પ્રિન્સિપલ્સ ઓફ કમ્પ્યુટિંગ. એટલે એમની પાસે ટેકનિકલ ઊંડાણ તો છે જ, પણ સાથે સાથે આ વિષયની ફિલોસોફીની પણ સારી પકડ છે.
અને બીજા લેખક છે મેટી ટેડરે. તેઓ યુનિવર્સિટી ઓફ ઇસ્ટર્ન ફિનલેન્ડમાં પ્રોફેસર છે. એમની વિશેષતા થોડી અલગ છે, ખરું ને?
હા, બિલકુલ. ટેડરે કમ્પ્યુટિંગની ફિલોસોફી, એનો ઇતિહાસ અને ખાસ કરીને એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક પાસાઓ પર વધુ કામ કરે છે. એ સંશોધન કરે છે કે કમ્પ્યુટિંગ, સંસ્કૃતિ અને શિક્ષણ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે.
અને એમનો આંતરરાષ્ટ્રીય અનુભવ પણ છે, જેમ કે આફ્રિકામાં કામ કરવાનો.
હા, એનાથી એમને એ સમજ મળે છે કે આ કમ્પ્યુટેશનલ વિચારો જુદા જુદા સાંસ્કૃતિક અને શૈક્ષણિક વાતાવરણમાં કેવી રીતે કામ કરે છે, કેવી રીતે આકાર લે છે.
તો આ બંનેનું સાથે આવવું જ રસપ્રદ છે. એક તરફ ડેનિંગનું ટેકનિકલ જ્ઞાન અને સિદ્ધાંતોની ઊંડી સમજ,
અને બીજી તરફ ટેડરેનો વ્યાપક ઐતિહાસિક, દાર્શનિક અને સાંસ્કૃતિક સંદર્ભ.
એટલે જ તેઓ સીટી શું છે, એ ક્યાંથી આવ્યું, લોકો શું સમજે છે અને એ શું નથી, અને ખરેખર એનું મહત્વ શું છે, આ બધું બહુ સ્પષ્ટ રીતે સમજાવી શકે છે.
બરાબર.
તો પછી આ સીટીનો મુખ્ય વિચાર શું છે, આ પુસ્તક કે આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે?
જુઓ, સૌથી પહેલી અને મહત્વની વાત લેખકોએ સ્પષ્ટ કરે છે કે સીટી કોઈ નવી ફેશન નથી અને તે ફક્ત કોડિંગ નથી.
હા, આ વાત પર બહુ ભાર છે.
બિલકુલ. આ ખરેખર તો એમ કે જટિલ સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે માણસે વિકસાવેલી કેટલીક મૂળભૂત બૌદ્ધિક પદ્ધતિઓ છે. અને રસપ્રદ વાત એ છે કે આ પદ્ધતિઓ ઘણી પ્રાચીન છે.
પ્રાચીન એટલે કમ્પ્યુટર આવ્યા પહેલા પણ સીટી હતું?
ચોક્કસપણે. એના મૂળિયા તો છેક ગણિત, તર્કશાસ્ત્ર, ઇજનેરી સુધી જાય છે. ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર તો હમણાં આવ્યા 20મી સદીમાં, પણ આ રીતે વિચારવાની પદ્ધતિ તો સદીઓ જૂની છે. કમ્પ્યુટર વિજ્ઞાને તો ફક્ત આ પદ્ધતિઓને એક ચોક્કસ સ્વરૂપ આપ્યું, એને વધુ શક્તિશાળી બનાવી, એટલું જ.
તો પુસ્તકનો મુખ્ય હેતુ એ છે કે આ કમ્પ્યુટેશનલ થિંકિંગ શબ્દની આસપાસની ગેરસમજો દૂર કરવી, ખાસ કરીને જે લોકો એને કોડિંગ સાથે જોડી દે છે.
હા, એ ગેરસમજ દૂર કરી તેને સમસ્યા નિરાકરણના એક મૂળભૂત યુનિવર્સલ માળખા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે. પુસ્તક જે મોટો સવાલ પૂછે છે તે એ છે કે ભાઈ, આઈસીટી ખરેખર છે શું, અને શા માટે તે ફક્ત કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માટે જ નહીં પણ આપણા બધા માટે એક મૂળભૂત કૌશલ્ય બની રહ્યું છે.
અને એનો જવાબ શું આપે છે લેખકો? મુખ્ય વાત શું પકડાય છે?
મુખ્ય વાત એ છે કે સીટી એટલે સમસ્યાઓ, અને તેના સંભવિત ઉકેલોને એવી રીતે ઘડવા, એવી રીતે રજૂ કરવા કે જેથી કોઈ કાર્ય કરતા પછી એ માણસ હોય કે મશીન તે ઉકેલને બરાબર સમજી શકે અને અસરકારક રીતે અમલમાં મૂકી શકે. મૂળભૂત રીતે તે માહિતીની પ્રક્રિયાઓને ઓટોમેટ કરવા એટલે કે સ્વયંચાલિત કરવા વિશે છે.
એટલે એવું કહી શકાય કે માનવ સમજ અને મશીનની ગણતરી કરવાની શક્તિ એ બે વચ્ચે આ એક સેતુ જેવું કામ કરે છે.
બહુ સરસ કહ્યું, બરાબર જ. માનવ બુદ્ધિ અને મશીનની કાર્યક્ષમતાને જોડે છે.
ચાલો હવે થોડા ઊંટા ઉતરીએ. તમે કહ્યું એમ આજકાલ સિટીની ચર્ચા બહુ થાય છે. 2006માં જીનેટ વિંગનો એક લેખ આવેલો, એ પછી ખાસ કરીને
એ લેખ ઘણો પ્રભાવશાળી રહ્યો. એનાથી સિટી શિક્ષણ અને સંશોધનના કેન્દ્રમાં આવી ગયું. પણ થયું એવું કે જેમ ઘણીવાર બને છે એની સાથે ઘણી અસ્પષ્ટ અને ક્યારેક સાવ ખોટી વ્યાખ્યાઓ પણ ફેલાઈ ગઈ.
અને સૌથી મોટી ગેરસમજ પેલી કોડિંગ વાળી.
હા, કે સિટી એટલે કોડિંગ. ડેનિંગ અને ટેડરે કહે છે કે આ બહુ જોખમી સરળીકરણ છે, કારણ કે એનાથી સિટીનો જે ખરો વ્યાપ છે, જે ઊંડાણ છે, એ દેખાતું નથી.
તમે એમ પણ કહ્યું કે સિટીના મૂળ ઘણા જૂના છે, પ્રાચીન છે. એના વિશે થોડું વધારે કોને, કમ્પ્યુટર પહેલા કેવી રીતે હતું?
આ ઇતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે. લેખકો યાદ અપાવે છે કે એલ્ગોરિધમ શબ્દ, જે સિટીનો એક મુખ્ય ભાગ છે, એ 9મી સદીના પર્શિયન ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીના નામ પરથી આવ્યો છે, જેમણે બીજગણિતને વ્યવસ્થિત કર્યું.
અલ ખ્વારિઝમી.
હા, અને એનાથી પણ પહેલા છેક ઈસવીસન પૂર્વે 300માં ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે બે સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય ભાજક GCD શોધવા માટે જે પદ્ધતિ આપી હતી એ પણ એલ્ગોરિધમિક વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે.
વાહ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ કરવાની રીત તો હજારો વર્ષ જૂની છે.
બરાબર. પછી તર્કશાસ્ત્રનો વિકાસ જુઓ, એરિસ્ટોટલ, પછી જ્યોર્જ બુલ, જેમણે તર્કને ગણિતનું રૂપ આપ્યું. ગોટફ્રેડ લિબનીઝે તો એવી કલ્પના કરી હતી કે એક એવી ગણતરીની ભાષા હોય જે બધા માનવીય તર્કને ઓટોમેટિક કરી દે.
અને પછી 19મી સદીમાં ચાર્લ્સ બેબેજ અને એડા લવલેસ, એમનું શું યોગદાન?
બેબેજે એનાલિટિકલ એન્જિનનો વિચાર રજૂ કર્યો, એક મશીન જે સિદ્ધાંતમાં આજના કમ્પ્યુટર જેવું જ હતું, પ્રોગ્રામ કરી શકાય એવું. પણ એડા લવલેસ, જે બેબેજના કામ પર નોટ્સ લખી રહ્યા હતા, એમણે કદાચ પહેલી વાર સિટીની ખરી ક્ષમતા જોઈ.
એમણે શું જોયું?
એમણે સમજાવ્યું કે આ મશીન ખાલી આંકડા ગણવા માટે નથી, એ કોઈપણ પ્રતીક, જેમ કે સંગીતના સૂર હોય કે અક્ષરો, એના પર પણ પ્રક્રિયા કરી શકે છે. એમણે લૂપ અને સબરૂટીન જેવા પ્રોગ્રામિંગના કોન્સેપ્ટ પણ આપ્યા, એટલે ઘણા એમને પહેલા કમ્પ્યુટર પ્રોગ્રામર અને સાચા સિટી વિચારક માને છે.
આ તો અદ્ભુત વાત છે. અને પછી 20મી સદીમાં આ બધા વિચારોને વધુ વ્યવસ્થિત અને શક્તિશાળી બનાવવામાં આવ્યા. એલન ટ્યુરિંગ, જ્હોન વોન ન્યુમન.
હા, ટ્યુરિંગે ટ્યુરિંગ મશીન દ્વારા ગણતરીની સૈદ્ધાંતિક મર્યાદાઓ નક્કી કરી. ક્લાઉડ શેનેને ઇન્ફોર્મેશન થિયરી આપી અને વોન ન્યુમેને સ્ટોર્ડ પ્રોગ્રામ આર્કિટેક્ચરનો પાયો નાખ્યો, જેના પર મોટાભાગના આજના કમ્પ્યુટર્સ ચાલે છે. આ બધાએ મળીને કમ્પ્યુટર સાયન્સ અને સિટીનો પાયો મજબૂત કર્યો.
આ ઇતિહાસ સાંભળીને એટલું તો સ્પષ્ટ થાય છે કે સિટી એ કમ્પ્યુટરની ઉપજ નથી, પણ એક લાંબી બૌદ્ધિક યાત્રા છે. કમ્પ્યુટરે એને નવી પાંખો આપી છે.
બરાબર.
તો પછી આજે કમ્પ્યુટેશનલ થિંકિંગ છે, એના મૂળભૂત તત્વો કયા છે? લેખકો એના કોઈ મુખ્ય ભાગ ગણાવે છે?
હા, બહુ સારો સવાલ છે. આટલા વર્ષોના વિકાસ પછી એમ કહી શકાય કે ચાર મુખ્ય પાયા છે જેના પર આખી વિચારસરણી ઊભી છે, અને લેખકો આ ચાર પર ભાર મૂકે છે. પહેલું છે ડીકમ્પોઝિશન.
ડીકમ્પોઝિશન
એટલે કે વિઘટન. કોઈ મોટી જટિલ સમસ્યા કે સિસ્ટમને નાના વધુ મેનેજેબલ ભાગોમાં તોડવી, જેનાથી એને સમજવી અને ઉકેલવી સહેલી બને.
જેમ કે આપણે કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાં લઈએ, દાખલા તરીકે કોઈના લગ્નનું આયોજન કરવું હોય, તો એને નાના નાના કામોમાં વહેંચી દઈએ છીએ. સ્થળ, કેટરિંગ, મહેમાનો, આ એ જ થયું ને?
બિલકુલ, એ જ તો વાત છે. આ રોજિંદા જીવનની વાત છે. બીજો પાયો છે પેટર્ન રેકગ્નિશન,
એટલે કે નમૂના કે તરા ઓળખવી.
હા, ડેટામાં, સમસ્યાઓમાં કે આજુબાજુની દુનિયામાં સમાનતાઓ, વલણો કે નિયમિતતાઓને ઓળખવી. આ પેટર્ન ઓળખવાથી આપણને વસ્તુઓ સમજવામાં અને ભવિષ્યનો અંદાજ લગાવવામાં મદદ મળે છે.
આનું ઉદાહરણ?
જેમ કે ડોક્ટર લક્ષણોની પેટર્ન જોઈને રોગનું નિદાન કરે.
એકદમ સાચું. અથવા શેરબજારના એનાલિસ્ટ ભાવની પેટર્ન જુએ. હવામાનની આગાહી પણ ભૂતકાળની પેટર્ન પર આધારિત હોય છે.
અલબત્ત, અહીં એ ધ્યાન રાખવું પડે કે આપણે ખોટી પેટર્ન ન પકડી લઈએ અથવા પૂર્વગ્રહથી ન જોઈએ.
બરાબર. ત્રીજો પાયો કયો?
ત્રીજો છે એબસ્ટ્રેક્શન, એટલે કે અમૂર્તિકરણ. આ કદાચ સૌથી શક્તિશાળી છે અને સમજવામાં થોડો અઘરો પણ લાગે.
હા, આ શબ્દ થોડો ભારે લાગે છે,
પણ એનો અર્થ સરળ છે. એબસ્ટ્રેક્શન એટલે બિનજરૂરી વિગતોને બાજુ પર મૂકીને ફક્ત સમસ્યાના મુખ્ય આવશ્યક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે વાસ્તવિક દુનિયાની જટિલતાને એક સરળ મોડેલ બનાવીને સમજીએ છીએ. લેખકો આને સિટીનું માસ્ટર કૌશલ્ય કહે છે.
આનું કોઈ રોજિંદું ઉદાહરણ?
નકશો. આપણે ગૂગલ મેપ્સ વાપરીએ છીએ ને, એ આખી પૃથ્વીનું કેટલું સરળ મોડેલ છે. એમાં દરેક ઘર, દરેક ઝાડ નથી બતાવતા, ફક્ત રસ્તા, સ્થળો જે આપણને દિશા શોધવા માટે જરૂરી છે, એટલું જ. એ એબસ્ટ્રેક્શન છે.
ઓકે, હવે બરાબર સમજાયો. જટિલતાને કાબૂમાં લેવાની રીત. અને ચોથો ઉપાયો?
ચોથો છે અલ્ગોરિધમિક થિંકિંગ, એટલે કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓનો ક્રમ બનાવવો, એક અલ્ગોરિધમ બનાવવો.
આ તો આપણે રોજ કરીએ છીએ. રસોઈની રેસીપી એક અલ્ગોરિધમ છે.
હા,
કોઈ વસ્તુ બગડી જાય, જેમ કે વાઇફાઈ ન ચાલતું હોય, તો આપણે અમુક સ્ટેપ્સ ફોલો કરીએ
છીએ.
રાઉટર બંધ કરો, ચાલુ કરો, કનેક્શન ચેક કરો, એ પણ અલ્ગોરિધમ જ છે.
તમે બરાબર પકડ્યું. આ ચાર પાયા ડીકમ્પોઝિશન, પેટર્ન રેકોગ્નિશન, એબસ્ટ્રેક્શન અને અલ્ગોરિધમિક થિંકિંગ, આ મળીને સીટીનું માળખું બનાવે છે.
અને અહીં પેલી વાત ફરી આવે છે, સીટી અને કોડિંગ એક નથી.
હા, આ ભેદ બહુ મહત્વનો છે. સીટી એ સમસ્યાને સમજવા, એનું વિશ્લેષણ કરવા અને ઉકેલની ડિઝાઇન કરવા વિશે છે. એ વિચારવાની પ્રક્રિયા છે.
જ્યારે કોડિંગ?
કોડિંગ એ તૈયાર થયેલી ડિઝાઇનને કોઈ ચોક્કસ પ્રોગ્રામિંગ ભાષામાં લખવાની ક્રિયા છે, અમલીકરણ છે.
લેખકો સરખામણી કરે છે ને સંગીત રચના અને વાદ્ય વગાડવાની.
બરાબર. સીટી એ સંગીત કમ્પોઝ કરવા જેવું છે, જેમાં તમે સૂર, લય, માળખું વિચારો છો. કોડિંગ એ ગિટાર વગાડીને એ કમ્પોઝિશનને રજૂ કરવા જેવું છે. બંને જરૂરી છે, પણ અલગ છે.
અથવા નવલકથાનો પ્લોટ વિચારવો સીટી, અને પછી એને શબ્દોમાં લખવો કોડિંગ.
એકદમ સરસ ઉદાહરણ. અને એ પણ સમજવું જરૂરી છે કે સીટી એ સોફ્ટવેર એન્જિનિયરિંગ પણ નથી. સોફ્ટવેર એન્જિનિયરિંગ ઘણું વ્યાપક છે. એમાં ટીમવર્ક, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ટેસ્ટિંગ બધું આવે.
સીટી એનો એક ભાગ છે, પણ એનાથી સીમિત નથી.
બરાબર.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ડેનિંગ અને ટેડરેના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો કયા કયા મુદ્દાઓ સામે આવે છે?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે સીટી એ માણસની કુશળતા છે, મશીનની નહીં. એ મશીન ચલાવવા કરતાં આપણા મગજની ક્ષમતા વધારવા વિશે છે.
બીજો મુદ્દો જે આપણે હમણાં જ વિગતવાર જોયો, એના પ્રાચીન મૂળ. આ સમજવાથી એ ખ્યાલ આવે છે કે આ કોઈ ટેકનોલોજીની નવી ફેશન નથી, પણ માનવજાતની સમસ્યા હલ કરવાની એક મૂળભૂત સદીઓ જૂની રીત છે.
ત્રીજું, એબસ્ટ્રેક્શનની ચાવીરૂપ ભૂમિકા. જટિલતાને સમજવા અને મેનેજ કરવા માટે યોગ્ય મોડેલ બનાવવાની ક્ષમતા એ સીટીનું હાડ છે.
ચોથો વિચાર, પહેલાં વિચારવું પછી કરવું. સીટી એ કોડિંગ કે અમલીકરણ પહેલાં આવે છે. સ્પષ્ટ વિચાર જરૂરી છે.
પાંચમો મુદ્દો પણ બહુ રસપ્રદ છે. લેખકો કહે છે કે સીટી હવે વિજ્ઞાનનો ત્રીજો આધારસ્તંભ છે. જેમ સિદ્ધાંત, થિયરી અને પ્રયોગ, એક્સપેરિમેન્ટ હોય છે, તેમ હવે જટિલ સિસ્ટમ્સ જેમ કે ક્લાઇમેટ ચેન્જ કે માનવ મગજ, એને સમજવા માટે કમ્પ્યુટેશનલ મોડલિંગ અને સિમ્યુલેશન જરૂરી બની ગયું છે.
વાહ, આ નવો દ્રષ્ટિકોણ છે.
છઠ્ઠો મુદ્દો કદાચ એનો મૂળ હેતુ છે. માહિતી પ્રક્રિયાઓનું સ્વયંચાલન, ઓટોમેશન. સીટીના જુદા જુદા ઉપયોગોને આ એક વિચાર જોડે છે. કેવી રીતે કામોને વધુ કાર્યક્ષમ, પુનરાવર્તિત બનાવી શકાય.
અને છેલ્લો, સાતમો મુદ્દો,
કે સીટી એ પૂરક છે. એ માનવ સર્જનાત્મકતા, ઇન્ટ્યુશન કે નૈતિકતાનું સ્થાન નથી લેતું, પણ એ આ બધા ગુણોને વધુ અસરકારક બનાવવામાં મદદ કરે છે. એ આપણી ક્ષમતાઓને વધારે છે.
આ મુખ્ય સંદેશા ખરેખર વિચારવા જેવા છે. લેખકોના પુસ્તકમાં કેટલાક વિચારો બહુ સરસ રીતે રજૂ થયા છે. આપણે એવા કેટલાક યાદગાર વિચારો કે કોટ્સ જેવા મુદ્દાઓ પર વાત કરી શકીએ?
કે મશીન એના માટે સમસ્યાઓને એવી રીતે ઘડવી કે તે સમજી શકે અને ઉકેલી શકે, એટલે કે કેન્દ્રમાં તો માણસનો વિચાર જ છે.
બીજો વિચાર જે આપણે ઇતિહાસમાં જોયો, સીટીના મૂળભૂત વિચારો નવા નથી. એ પ્રાચીન ગણિતશાસ્ત્રીઓ અને તર્કશાસ્ત્રીઓથી ચાલી આવતી એક લાંબી બૌદ્ધિક પરંપરા છે. કમ્પ્યુટરે એને શોધી નથી, ફક્ત વધારી છે. આ સમજવું બહુ જરૂરી છે.
ત્રીજો, પેલી સરખામણી, સીટીને કોડિંગ સાથે ભેળવવું એ સંગીત રચનાને વાદ્ય વગાડવા સાથે ભેળવવા જેવું છે. એક ડિઝાઇનનું કામ છે, બીજું અમલીકરણનું. બંને જરૂરી પણ અલગ. આ શિક્ષણમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
ચોથો વિચાર એબ્સ્ટ્રેક્શન વિશે. એબ્સ્ટ્રેક્શન સીટીનું મુખ્ય કૌશલ્ય છે. જટિલતાને મેનેજ કરવાની ચાવી એ છે કે બિનજરૂરી વિગતો હટાવીને મુખ્ય માળખું પકડવાની ક્ષમતા કેળવવી.
પાંચમો વિચાર પણ મહત્વનો છે. સીટી માણસની સહજ બુદ્ધિ, ઇન્ટ્યુશન અને પદ્ધતિસરના વિશ્લેષણ, એનાલિસિસ વચ્ચે પુલ બાંધે છે. ક્યારેક ખાલી ક્રિએટિવિટી જ કામ ન લાગે, ક્યારેક ખાલી લોજિક. સીટી બંનેને જોડીને વધુ ઊંડી સમજ આપી શકે છે.
અને છેલ્લો, છઠ્ઠો વિચાર જે ભવિષ્ય તરફ જુએ છે. આપણી આ જટિલ દુનિયામાં જટિલ સિસ્ટમ્સ વિશે કમ્પ્યુટેશનલી વિચારવાની ક્ષમતા એટલી જ જરૂરી બની રહી છે જેટલી વાંચન, લેખન કે ગણિત. સમાજમાં સંપૂર્ણ ભાગીદારી માટે આ ખરેખર બહુ મોટો દાવો છે.
હા, અને એ વિચારવા પ્રેરે છે કે આ કેટલું વ્યાપક છે.
આપણે સિદ્ધાંતો અને ઇતિહાસની ઘણી વાત કરી, પણ સામાન્ય માણસને એમ થાય કે આ બધું મારા રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે? શું આ ફક્ત ટેકી લોકો માટે જ છે?
ના ના, બિલકુલ નહીં. લેખકોનો મુખ્ય ભાર જ એ છે કે આ બધા માટેનું કૌશલ્ય છે. જો રોજિંદા જીવનમાં જ આપણે વેકેશન પ્લાન કરીએ છીએ,
હા,
તો આપણે શું કરીએ? એને નાના ભાગોમાં વહેંચીએ છીએ, ડીકમ્પોઝિશન, બજેટ બનાવીએ, ક્યાં જવું, શું કરવું, એના સ્ટેપ્સ નક્કી કરીએ, એલ્ગોરિધમિક થિંકિંગ, કદાચ જૂના અનુભવોની પેટર્ન પણ જોઈએ, પેટર્ન રેકગ્નિશન.
સાચી વાત છે. ઘરમાં કોઈ વસ્તુ ગોઠવવી હોય, જેમ કે પુસ્તકો, તો પણ આપણે એને વિષય પ્રમાણે કે લેખક પ્રમાણે અલગ પાડીએ છીએ. એબ્સ્ટ્રેક્શન, પેટર્ન. કોઈ ગેજેટ કામ ન કરે તો ટ્રબલ શૂટિંગના સ્ટેપ્સ ફોલો કરીએ, એલ્ગોરિધમ.
બરાબર. હવે બીજા પ્રોફેશન્સ જુઓ. ડોક્ટર લક્ષણોની પેટર્ન જુએ છે. વકીલ કેસના તથ્યોનું વિઘટન કરી દલીલોની ચેઇન બનાવે છે. બિઝનેસ મેનેજર ડેટામાં ટ્રેન્ડ શોધીને સ્ટ્રેટેજી બનાવે છે. પત્રકારો મોટા ડેટામાંથી સ્ટોરી શોધે છે. આ બધામાં સીટીના સિદ્ધાંતો વપરાય છે, ભલે એ નામ ન આપતા હોય.
એટલે કે આ વિચારવાની રીત લગભગ બધે જ છે, અને સમાજ તરીકે મોટી સમસ્યાઓ સમજવામાં પણ મદદ કરે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ.
હા, ચોક્કસ. ક્લાઇમેટ ચેન્જ જેવી જટિલ સમસ્યા સમજવા માટે વૈજ્ઞાનિકો મોટા કમ્પ્યુટેશનલ મોડલ્સ વાપરે છે. રોગચાળો કેવી રીતે ફેલાશે એનું સિમ્યુલેશન કરે છે. આ બધા પાછળ સીટી જ છે. એક સારા ડિજિટલ નાગરિક તરીકે આપણને ઓનલાઈન દેખાતી માહિતી પાછળના એલ્ગોરિધમ્સ કેવી રીતે કામ કરે છે એ સમજવું પણ હવે જરૂરી છે.
અને ક્રિએટિવ ફિલ્ડમાં, કળા કે સંગીતમાં પણ.
હા, ત્યાં પણ. હવે ડિજિટલ હ્યુમેનિટીઝ છે, જેમાં ઇતિહાસકારો ટેક્સ્ટ એનાલિસિસ માટે સીટી વાપરે છે. કલાકારો જનરેટિવ આર્ટ બનાવે છે, જ્યાં કોડથી આર્ટ બને. સંગીતકારો એલ્ગોરિધમથી મ્યુઝિક કમ્પોઝ કરે છે.
ટૂંકમાં, સીટી આપણને ગમે તેવી જટિલ સમસ્યાનો સામનો કરવા માટે એક સ્ટ્રક્ચર, એક માળખું આપે છે. ડર ઓછો થાય છે અને ઉકેલ તરફ જવાનો રસ્તો દેખાય છે.
આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ ગમી તે એ છે કે સીટીને કોઈ નવી ટેકનિકલ વસ્તુ તરીકે નહીં, પણ માણસની સમસ્યા હલ કરવાની એક સ્વાભાવિક વિકસિત રીત તરીકે જોવી. એ સમજાયું કે આપણે જાણીએ અજાણીએ આનો કેટલો બધો ઉપયોગ કરીએ છીએ.
હા, અને મારા માટે એબ્સ્ટ્રેક્શનની શક્તિ સમજવી એ બહુ મહત્વનું રહ્યું. જટિલતામાંથી મુખ્ય વાત પકડી લેવાની ક્ષમતા, પછી એ નકશામાં હોય, સાયન્સ મોડલમાં હોય કે રોજની પ્રાયોરિટી નક્કી કરવામાં હોય, આ ખરેખર એક માસ્ટર સ્કિલ છે. એનો સભાનપણે ઉપયોગ કરવાથી બહુ ફરક પડી શકે.
અને પેલો વિજ્ઞાનનો ત્રીજો આધાર સ્તંભવાળો વિચાર પણ ગજબનો છે. એ બતાવે છે કે આ ફક્ત કમ્પ્યુટર સાયન્સ પૂરતું નથી, પણ જ્ઞાન મેળવવાની એક મૂળભૂત રીત બની રહ્યું છે.
આપણે એ પણ સ્પષ્ટ કર્યું કે સીટી એટલે કોડિંગ નહીં, પણ એની પહેલાંની વિચાર અને ડિઝાઇન પ્રક્રિયા, એક માનવ કૌશલ્ય જેના મૂળ ઊંડા છે અને ભવિષ્યમાં જેનું મહત્વ વધવાનું છે.
તો આજના મંથનના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ.
હા, ચોક્કસ. જો સીટી ખરેખર કોઈ પણ કાર્યકર્તા માણસ હોય કે મશીન, એના માટે પ્રક્રિયાઓ ડિઝાઇન કરવા વિશે હોય, તો શું આપણે સીટીના સિદ્ધાંતો જેમ કે વિઘટન, પેટર્ન, અમૂર્તીકરણ અને અલ્ગોરિધમને સભાનપણે વાપરીને એવી વસ્તુઓ જે સીધી કમ્પ્યુટર સાથે નથી જોડાયેલી, જેમ કે આપણા બાળકોનો અભ્યાસક્રમ, આપણી ઓફિસની મીટિંગો, સામાજિક સમસ્યાઓનો ઉકેલ કે આપણી રોજની આદતો, તેને વધુ અસરકારક, વધુ કાર્યક્ષમ કે વધુ સારી રીતે સમજી શકાય તેવી બનાવવા માટે ફરીથી વિચારી શકીએ? શું લાગે છે?
આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.